એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
ગુજરાતી નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ કાકા સાહેબ કાલિલકર રચિત જોગનો ધોધ. ઓડિયો પઠન મનાલી જોશી. છેક નાનપણથી જ કારાવરમાં હતો ત્યારે ગેર સપ્પા વિશે સાંભળ્યું હતું. તે વખતે સાંભળેલું કે કાવેરી નદી પહાડ પરથી નીચે પડે છે અને તેનો એટલો બધો અવાજ આવે છે કે 2 માઇલ ઉપર જો ગાગરોની ઉતરડ રાખી હોય તો તે હવાના ધબકારાથી પડી જાય. પછી એ ધોધનો અવાજ તો કેટલે સુધી પહોંચતો હશે. પાછળથી જ્યારે ભૂગોળ શીખ્યો ત્યારે મનમાં શંકા આવી કે કાવેરી તો છેક કુર્ગમાંથી ઉગમ પામી પૂર્વ સમુદ્રને મળે છે. એ પશ્ચિમ ઘાટના પહાડ પરથી નીચે પડી જ ન શકે. ત્યારે ઘેર સપ્પામાં પડે છે તે નદી બીજી, એને તો પશ્ચિમ સમુદ્રને બનતી ઉતાવળે હોન્નાવર પાસે જ મળવું હતું. એટલા માટે 125-150 માથોડા જેટલી ઊંચાઈથી એણે ભૂસકો માર્યો છે. એ નદીનું નામ શું? નાયગ્રાના ધોધના કેટલાય વર્ણનો વાંચવામાં આવ્યા હતા. પ્રકૃતિ માતાએ અમેરિકાને આપેલું એ અદ્ભુત ઘરેણું છે. દુનિયાભરના લોકો એની યાત્રાએ જાય છે. મોટા મજબૂત પીપમાં બેસી એ ધોધમાંથી પસાર થવાના કેટલાક લોકોએ પ્રયત્નો કર્યા વગેરેના વર્ણનો જેમ જેમ વધારે વાંચીએ તેમ કુતૂહલ વધતું જાય. અનેક દિશાએથી લીધેલા ચિત્રો અને અક્ષીપટો એટલે કે બાયોસ્કોપ્સ નાયગ્રાને નજર આગળ પ્રત્યક્ષ કરવા લાગ્યા. જેમ જેમ નાયગ્રાનું દર્શન આમ વધવા લાગ્યું તેમ તેમ નાનપણમાં સાંભળેલા એ ઘેર સપ્પાના ધોધની માનસપૂજા વધતી ગઈ. પછી જ્યારે જાણ્યું કે નાયગ્રા તો ફક્ત 164 ફૂટની ઊંચાઈએથી પડે છે જ્યારે ઘેર સપ્પાની ઊંચાઈ 960 ફૂટ છે, ત્યારે તો મારા અભિમાનનો પાર ન રહ્યો. સૌથી મુખ્ય અને દુનિયાનો સૌથી ઊંચો પહાડ હિન્દુસ્તાનમાં છે. સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા જેવી નદીઓ માટે પણ કોઈ દેશ જરૂર મગરૂર થઈ શકે. સૌથી લાંબી નદી પોતાને જ ત્યાં છે એમ સિદ્ધ કરવા માટે અમેરિકાને 2 નદીઓની લંબાઈ ભેગી કરવી પડે છે. મિસોરી અને મિસિસિપી અલગ અલગ ગણીએ તો એમની લંબાઈ કેટલી? જેમ હિન્દુસ્તાનનો ઇતિહાસ પૃથ્વીમાં જૂનામાં જૂનો છે તેમ હિન્દુસ્તાનની ભૂરચના પણ આખા જગતમાં અદ્ભુત છે. હિન્દુસ્તાન શું એક ધોધની બાબતમાં હારી જાય? આખી દુનિયાએ કબૂલ કર્યું છે કે અશોક જેવો બીજો સમ્રાટ નથી થયો. ભૂગોળમાં પણ લોકોએ સ્વીકારવું જોઈએ કે ભવ્યતામાં ઘેર સપ્પા એનું સાચું નામ જોગ છે. એની હારમાં બેસે એવો એકે ધોધ નથી. કારકળ રાજકીય પરિષદ માટે દક્ષિણ કાનડામાં ગયો હતો ત્યારે આશા બંધાઈ હતી કે અગુંબા ઘાટ ચડી શિમોગા થઈને ઘેર સપ્પા જોવા જઈશ, પણ તેમ ન બની શક્યું. મનસા ચિંતિતમ કાય દૈવે નાન્યત્ર નિયતે. નિરાશામાં મેં માની લીધું કે એ ચિરસંચિત આશા આખરે કાયમની વંચિત થઈ અને મારે ઘેર સપ્પાનું દર્શન ધ્યાન દ્વારા જ કરવું રહ્યું. પણ એટલું તો જાણી લીધું હતું કે જોગ મૈસૂર રાજ્યની સરહદ પર છે. ત્યાં જવાના 2 રસ્તા છે. ઉપરનો રસ્તો શિમોગા સાગર થઈને, બીજો મુખ તરફનો. એમાં બંદર હોન્નાવરથી હોડીમાં બેસી જંગલો વટાવી ઘેર સપ્પાના ગામડા સુધી જવાનું અને ત્યાંથી ઘાટ ચડવાનું. બંને રસ્તે જઈ આવેલા લોકો કહે છે કે એક બાજુની શોભા બીજે ન મળે. એક કરતા બીજી ઉતરતી એમ તો ન જ કહેવાય. એક રસ્તે જાઉં અને બીજી બાજુનો સાક્ષાત અનુભવ લીધો ન હોય ત્યાં સુધી મારે કબૂલ કરવું જ પડે કે મેં જોગના અડધા જ દર્શન કર્યા છે. ગુજરાતમાં રેલ સંકટ ચાલતું હતું. એ જ અરસામાં ગાંધીજી પોતાના મંદવાળના દિવસો બેંગ્લોરમાં કાઢતા હતા. હું એમને મળવા ગયો હતો. ત્યાંથી મૈસૂર રાજ્યમાં ફરતા ફરતા ગાંધીજી સાગર સુધી પહોંચ્યા. શ્રી ગંગાધર રાવ અને રાજગોપાલાચારી સાથે હતા. સાગર ગયા પછી ગીર સપ્પા જોવા ન જવું એ તો મારે માટે અશક્ય હતું. મોટરથી એક જ કલાકનો રસ્તો. શિમોગામાં તુંગાને કિનારે ફરવા ગયા હતા ત્યારે મેં ગાંધીજીને આગ્રહ કર્યો હતો કે આપ ગેરસપ્પા કેમ ના આવો. લોર્ડ કર્ઝન કેવળ ગેરસપ્પા જોવા માટે આ બાજુ ખાસ આવેલા. આ બાજુ આવવાનું ફરી ક્યારે થવાનું હતું? ગાંધીજી બોલ્યા, મારાથી આટલોય સ્વચ્છંદ ન કરી શકાય. તમે જરૂર જાઓ, તમે જોઈ આવશો તો વિદ્યાર્થીઓને ભૂગોળનો એકાદ પાઠ ભણાવશો. મેં ફરી દલીલ કરી, પણ આ દુનિયાનું એ એક અદ્ભુત દ્રશ્ય છે. નાયગ્રા કરતા જોગ 6 ગણો ઊંચો, 960 ફૂટ ઉપર થઈને પાણી પડે છે. આપે એકવાર એ જોવો જ જોઈએ. વરસાદનું પાણી આકાશમાંથી પડે છે એ કેટલી ઊંચેથી પડે છે? હું હાર્યો. મનમાં કહ્યું, સ્થિતદિહિ કિમ પ્રભાષેત કિમાસિત વ્રજેત કિમ. હું જાણતો હતો કે ગાંધીજીને સંગીતની પેઠે સૃષ્ટિ સૌંદર્યનો પણ શોખ ભારે છે. ફરવા જતા સૂર્યાસ્તની શોભા અથવા વાદળમાંથી ડોકિયું કરતી કોઈ અટૂલી તારાની શોભા તરફ એમણે મારું ધ્યાન કોઈ કાળે ખેંચ્યું નહોતું એમ નથી, પણ પ્રજાની સેવાર્થે ઉપડેલા ગાંધીજી જેવા સેવક મહાત્માઓ સ્વચ્છંદ શી રીતે કરે. કુલશિખરિણઃ ક્ષુદ્રા નૈતે નવા જલરાશયઃ. આ એક વાત આમ પતી ગઈ એટલે મેં બીજી વાત ગુજારી. આપ નથી આવતા એટલે મહાદેવભાઈ પણ નથી આવતા. આપ એમને કહો તો જે આવે. એની ઈચ્છા હોય તો મહાદેવ ભલે તમારી સાથે જાય, મારી ના નથી, પણ એ નહીં આવે. હું જેનો ગેરસપ્પા છું. બાકીના અમે દુન્યવી આદર્શવાળા રહ્યા. ચર્મચક્ષુથી પહાડ પરનો ધૂધ જોયા વગર અમને તૃપ્તિ થાય એમ નહોતું. એટલે જમ્યા પહેલાં જ સાગરથી અમે ઉપડ્યા અને મોટરની મદદથી જંગલ પસાર કરવા લાગ્યા. પહાડ કોતરીને રેલવેવાળા જ્યારે ભોંયરું કે બોગદું બનાવે છે ત્યારે આપણને ખૂબ આશ્ચર્ય થાય છે, પણ મુંબઈની વસ્તી કરતાં પણ ગીચ એવા સહ્યાદ્રીના જંગલોમાંથી રસ્તો તૈયાર કરવો એથી વધારે મુશ્કેલીનું કામ છે. અહીં તમારું ડાયનેમાઇટ એટલે કે સુરંગ નહીં ચાલે. થડ તોડ્યા પછી પણ એક એક ઝાડ ડાળોની ઝાડમાંથી મુક્ત કરવું એ તો હિન્દુ મુસલમાનના ઝઘડા પતાવવા જેટલું અઘરું કામ છે. ખંડાળા ઘાટના ઊંડા ભોયરામાં અધવચ ગયા પછી જે ભયાનક રમણીયતા માણસ અનુભવે છે તેવી જ સ્થિતિ આ જંગલોમાં અનુભવાય છે. આવા જંગલોમાં શોભે એવા પ્રાણી તો હાથી, વાઘ અને અજગર. આમાં માણસ એવો તો તુચ્છ પ્રાણી દેખાય છે કે અહીં ક્યાંથી આવી રહ્યો છે એમ જ થાય. ખેર, અમે જંગલ વટાવીને શરાવતીને કિનારે આવ્યા. આ તરફ એને ભારંગી પણ કહે છે. ભારંગી એટલે 12 ગંગે. ગંગા નદી કરતાં 12 ગણું મહાત્મ્ય આ નદીનું છે એમ અહીંના લોકો માનતા હોય તો આપણે એની જોડે કજ્જ્યો નહીં કરીએ. દરેક બાળકને પોતાની માં જ સર્વશ્રેષ્ઠ લાગે ને. વરસાદ ઝીણો ઝીણો પડતો હતો. અહીં ગગનભેદી મહાવૃક્ષો પણ હતા અને નાના મોટા ઝાંખરા પણ હતા. અમર ઘાસ પણ હતું અને જમીન તેમજ ઝાડની ઘરડી છાલ ઉપર ઉગતી લીલ પણ હતી. સામા કાંઠા ઉપર નાના મોટા ઝાડ નદીનું પાણી કેટલું ઠંડુ છે અથવા ઊંડું છે તે તપાસવા માટે પોતાના પાંદડાવાળા હાથ પાણીમાં નાખતા હતા. અને ધુમ્મસના કેટલાક વાદળા આળસુ પોઠિયાની પેટે આમ તેમ રખડતા હતા. નદી જોઈ કે સવાલ ઉઠે છે કે આ નદી ક્યાંથી આવી અને ક્યાં જાય છે. મને તો હંમેશ નદી ક્યાંથી આવી છે એ જ સવાલ પ્રથમ ઉઠે છે. ઘણાને પણ એમ જ થતું હશે. એનું કારણ શું? નદી ક્યાં જાય છે એ તપાસવું સહેલું છે. નદીમાં પડતું મૂક્યું એટલે એ આપણને અનાયાસે સાથે લઈ જાય. હિંમત ન ચાલે તો એકાદ ઝાડનું થડ કૂતરીને એમાં બેસો એટલે બસ. પણ ક્યાંથી આવે છે એ તપાસવા માટે પ્રતીપ ગતિએ જવું જોઈએ. એ તો ઋષિઓ જ કરી શકે. ભારંગી કે શરાવતીના પાણી પહાડમાંથી આવે છે કે વાદળામાંથી એવી શંકા ઉપજાવે એવું તે દિવસનું દૃશ્ય હતું. હોડીમાં બેસી અમે સામે કાંઠે ગયા. કાંઠા પરની જમીનમાંથી કેટલાય બાળકો ઝરણા કૂદી કૂદીને નદીમાં પડતા હતા. તે પરથી અમે સહેજે અનુમાન બાંધી શક્યા કે આગલે દિવસે ભારે વરસાદ પડવાથી નદીનું પાણી ખૂબ વધ્યું હતું. આજે તે લગભગ 5 ફૂટ ઉતર્યું હતું. હોડી અમને નીચે ઉતારી બાકીના લોકોને લેવા પાછી ગઈ. શાંત પાણીમાં હોડી હલેસાનો ડબડબ અવાજ કરતી જાય અને આવે. એ દૃશ્ય કેટલું મજાનું! અને આપણા પ્રિયજનોને હોડી જ્યારે પોતાના પેટમાં સ્થાન આપી ઊંડા પાણીના પૃષ્ઠ ઉપરથી ખેંચીને લઈ આવે છે ત્યારે ચિંતાનું કશું કારણ ન હોવા છતાં મનને બીક લાગ્યા વગર રહેતી નથી. રાજગોપાલાચાર્ય પોતાના દીકરા અને દીકરીને સાથે લઈ હોડીમાં બેસવા જતા હતા ત્યારે મેં કહ્યું કે એક કુટુંબના બધા લોકો એક સામટા એક હોડીમાં બેસે એ બરાબર નથી એમ પૂર્વજોએ કહ્યું છે. કાં તો પિતા અમારી સાથે આવે અથવા તો પુત્ર, બંને નહીં. સાથીઓ એ રિવાજની ચર્ચા કરવા લાગ્યા. કોઈને એમાં પ્રતિષ્ઠાની બૂ આવી, કોઈને બીજું કંઈ સૂઝ્યું. સર્વનાશનો સંભવ ટાળવા માટે એ નિયમ છે એટલું કોઈના ધ્યાનમાં ન આવ્યું. મારે એ અર્થ સ્પષ્ટ કરીને વાતાવરણ વિષ્ણન કરવું નહોતું. એટલે પૂર્વજોની બુદ્ધિની નિંદા સાંભળતો સાંભળતો હું પેલી ભાર પહોંચ્યો. હોડી મજધાર પહોંચી ત્યારે મંત્ર બોલી આચમન કરવાનું હું ભૂલ્યો નહીં. નદીના દર્શન સાથે સ્નાન પાન અને દાનનો વિધિ થવો જ જોઈએ, તો જ નદીનો પૂરો સાક્ષાત્કાર કર્યો કહેવાય. બીજી ટુકડી આવી પહોંચી અને અમે જમણી બાજુને રસ્તે ચાલ્યા. નદીનો એ ડાબો કાંઠો હતો. રસ્તા પરના મોટા મોટા ઝાડ મસ્જિદના થાંભલા જેવા સીધા ઊંચા જતા જોઈને અમને આનંદ થયો. અમારી ટોળી એટલી મોટી હતી કે એ નિર્જન અરણ્યમાં જોતજોતામાં અમારો વાર્તા વિનોદ અને અમારું અટ્ટહાસ્ય ચારેકોર ફેલાયું. પણ કેટલી વાર અમે કંઈક દૂર ગયા અને નદીએ પોતાનો ગંભીર ધ્વનિ શરૂ કર્યો. એ અવાજને શાની ઉપમા અપાય? એટલો ગંભીર અવાજ બીજે સાંભળ્યો હોય તો ને! મેઘગર્જના ભીષણ હોય છે ખરી, અને તે આખું આકાશ વ્યાપે છે એ પણ ખરું, પણ તે સતત નથી હોતી. અહીં તો તમે સાંભળી સાંભળીને થાકો તો એ અવાજ તો થોભે જ નહીં. અહીં શું વાદળા તૂટે છે, તોપો ફૂટે છે, પહાડના મોટા મોટા પથરાઓની ધાણી ફૂટે છે કે નદી પોતાનું ધ્યાન મૌન છોડી મહારુદ્રોનો સ્તવરાજ બોલે છે. હવે કેવું દ્રશ્ય આવશે, હવે કેવું દ્રશ્ય આવશે! એવા કુતૂહલથી અમે આંખો ફાડીને ચારેકોર જોતા જોતા મુસાફરખાના સુધી પહોંચ્યા, જ્યાંથી ધોધનું દર્શન સૌથી સરસ થાય છે. ત્યાં જ મૈસૂર રાજ્ય તરફથી એ અતિથિ શાળા બાંધેલી છે. અમે નિરીક્ષણના ઓટલા પર જઈ પહોંચ્યા, પણ શું, સર્વવ્યાપી ધુમ્મસ વગર કાંઈ દેખાય જ નહીં અને ધોધ તો ગંભીર અવાજે આખી ખીણને ગજવતો જ જાય. ઘરે બપોરે પણ સૂરજના દર્શન ન થાય, જ્યાં જુઓ ત્યાં ધુમ્મસ ધુમ્મસ ને ધુમ્મસ. ધુમ્મસના ગોટે ગોટા જાણે કુરુક્ષેત્રનું મહાયુદ્ધ મચાવે છે અને જોગ પોતાના તાલનો એને જોગ આપે છે. આટલી આશાએ આવ્યા પછી આવો તમાશો અમને કોઈ કાળે મળ્યો નહોતો. મિનિટો જતી જાય અને અમારી નિરાશા સાથે ધુમ્મસ પણ વધતું જ જાય. આખરે અમે મૌન તોડી માહોમાહે વાતો કરવા લાગ્યા. વાતો માટે કંઈ ખાસ વિષય નહોતો, પણ નિરાશાનું પોલાણ ભરી કાઢવા માટે કંઈ જોઈતું હતું એટલું જ. ઇન્દ્રદેવ કોપ્યો છે કે વરુણદેવ રિસાયો છે એનો હું વિચાર કરતો હતો. એટલામાં વાયુદેવે મદદ કરી અને એક ક્ષણને માટે, ફક્ત એક જ ક્ષણને માટે, ધુમ્મસનો એ જાડો પડદો દૂર થયો અને જિંદગી આખી જેના માટે તલસતો હતો તે અદ્ભુત દૃશ્ય આખરે નજરે પડ્યું. મહાદેવના માથા પર ગંગા અવતરે તેમ એક મોટો ધોધ નીચેની કરાળમાંથી બહાર નીકળી આવેલા હાથી જેવા પથરા પર પડી પાણીનો લોટ બનાવી બધી દિશાએ એની સેરો છોડે છે. ના, એ દૃશ્યનું વર્ણન થાય જ નહીં. આશ્ચર્યમગ્ન થઈ હું બોલી ઉઠ્યો, નમઃ પુરસ્તાત અથ પૃષ્ઠતસ તે નમોસ્તુ તે સર્વત એવ સર્વ અનંત વિર્યામિત વિક્રમસ ત્વમ સર્વ સમાપ્નોસી તતો અસી સર્વ. તરત જ સામો હાથી જેવો પથરો માથા પરથી ધોધની જટા ખંખેરતો બોલ્યો, સુદૂરદર્શમ ઇદમ રૂપમ દૃષ્ટવાન અસી યન્મમ દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષણ. ધુમ્મસનો પડદો ફરી પહેલાની જેમ જામ્યો અને પછી તો અમે જે જોયું તે સ્વપ્ન હતું કે માયા હતી કે મતિનો ભ્રમ હતો એવી અમારી સ્થિતિ થઈ ગઈ. આવડી વિસ્તીર્ણ ખીણ, પહેલું પહોળું પાત્ર, તે ભયાનક ઊંડાણ અને એની વચ્ચે પાણીનો નહીં પણ લોટનો, અરે મેંદાનો પેલો અદ્ભુત ધોધ, આખું દ્રશ્ય કલ્પનાતીત હતું. આપણે નરી આંખે જોઈએ છીએ એ સાચે સાચું જ છે એવી પ્રતીતિ દૃઢ થાય એ પહેલાં જ ધુમ્મસનો ક્ષીરસાગર ફરી ફેલાયો અને અમે સામેના કાવ્ય સાથે એમાં ડૂબી ગયા. હવે કોઈ કોઈની સાથે બોલે નહીં. જે જોયું એના પર વિચાર કરવા લાગ્યા. કાંઈ નહોતું, તેમાંથી આવડી ઊંચી અને ઊંડી સૃષ્ટિ ક્યાંથી પેદા થઈ અને જોત જોતામાં ફરી ક્યાં અલોપ થઈ, એ જ આશ્ચર્યે અમને ઘેરી લીધા. મનમાં થયું કે ભલે એક ક્ષણને માટે પણ જે જોવા આવ્યા હતા તે જોયું, અદ્ભુત રીતે જોયું. એક ક્ષણને માટે જે દર્શન થયું એના સ્મરણ અને ધ્યાનમાં ગમે ત્યારે ઘડી પછી ઘડીઓ પસાર કરી શકાય. એટલામાં ધોળી જટાવાળો પેલો પથરો ફરીથી બોલ્યો, વ્યપેત બિહી પ્રીતમનાહા પુનસ ત્વમ તદેવ મે રૂપમ ઇદમ પ્રપશ્ય. ધુમ્મસનું પડદ ફરી દૂર થયું અને હવે તો આ છેડેથી પેલા છેડે સુધી બધું જ સ્પષ્ટ દેખાવા લાગ્યું. સામી બાજુથી છેક ડાબા છેડા પર રાજા ધોધ અર્ધચંદ્રાકાર પથરા પરથી નીચે ભૂસકો મારતો હતો. એના પાણી વરસાદના કાદવને લીધે કોફીના રંગના થયા હતા, પણ વધારેમાં વધારે પાણી રાજાને જ મળે છે. છાતી ફૂલાવતો ફૂલાવતો જ્યારે સીધો સોંસરો નીચે પડે છે ત્યારે કુદરતની શક્તિ કેટલી અમાપ છે તેનો ખ્યાલ આવે છે. રાજા ધોધનો વિસ્તાર પણ કાંઈ નાનો નથી અને એની બંને બાજુ ઉપર મોટા મોટા મોતીના કેટલાય હારો લટકતા દોડે છે. સાચે જ એ ધોધ રાજા નામને લાયક છે. એની પડખેના જે ધોધનું દર્શન મને સૌથી પહેલું વહેલું થયું હતું તે ખરું જોતા ત્રીજો હતો, એ વીરભદ્ર. વચલો એક ધોધ રુદ્ર આ બાજુથી સ્પષ્ટ દેખાતો જ નથી. એ પગથિયે પગથિયે બરાડતો આખરે રાજામાં ભળી જાય છે. છેક જમણી બાજુ એક નાનકડો ધોધ છે. એની કેડ કાંઈક પાતળી છે એટલે એનું નામ મેં પાર્વતી પાડ્યું. ધરાઈ ધરાઈને જોયા પછી અમારી વાતો ફરીથી ચાલી. પોતે જે કંઈ જોયું હોય તે બીજાને બતાવવાની હોશ ન હોય તો તે માણસ માણસ નથી. માણસ સંચારશીલ છે, સંવાદશીલ છે. પોતે જે અનુભવ્યું તે જ બીજાઓ પણ અનુભવે છે, અનુભવી શકે છે એવી ખાતરી કર્યા વગર એને પરમ સંતોષ નથી થતો. રાજાજીએ ધ્યાન ખેંચ્યું. આ નીચે તો જુઓ, આ ઠંડી વરાળના ગોટે ગોટા કેવા ઉપર કૂદી આવે છે. દેવદાસ કહે, એ પેલા પક્ષીઓ જુઓ કેવા નિર્ભય થઈને ઉડે છે. મણિબહેને એવું જ કાંઈક ઉમેર્યું અને લક્ષ્મીએ પોતાના અણ્ણાને તામિલ ભાષામાં ઘણું ઘણું સમજાવી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. અમારી સાથે એક ભાઈ હતા, તે રસ્તામાં વગર કારણે ચીડાયા હતા. અમે જ્યારે આ સ્વર્ગીય દૃશ્યના આનંદમાં ગાંડાતુર થયા હતા ત્યારે પેલા ભાઈને પોતાનું માની લીધેલું અપમાન જ વાગોળવું હતું. ચંદ્રશંકરે એની એ સ્થિતિ તરફ મારું ધ્યાન ખેંચ્યું. હું મનમાં બોલ્યો, પત્રમ નૈવ યદા કરીર વિટપે દોષો વસંતસ્ય કિમ, નોલુ કોપ્યવ લોકતે યદિ દીવા સૂર્યસ્ય કિમ દૂષણમ. આ જગતમાં નિરાશા, ગેરસમજ, અપ્રતિષ્ઠા કે વિયોગ એ સાચા દુઃખો નથી, પણ અહંકાર એ જ મોટામાં મોટું દુઃખ છે. અહંકારની વિકૃતિ મોટા ધન્વંતરી પણ દૂર ન કરી શકે. પેલા ભાઈની અનેક જાતની મૂંઝવણો અને વિકૃતિઓ હું જાણતો હતો, તેથી ગેરસપ્પાના ધોધ આગળ પણ એણે ચાર ક્ષણ આપ્યા વગર મારાથી રહેવાયું નહીં. મેં એને ગેરસપ્પાની થોડીક માહિતી આપી અને એને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો. રાજા ધોધની પાછળની બખોલમાં અસંખ્ય પક્ષીઓ રહે છે અને દૂર દૂરના ખેતરોમાંથી વીણી લાવેલા ઉચ્છિષ્ટ અને ઉત્કૃષ્ટ દાણા સંગ્રહે છે. એ સંગ્રહ એટલો મોટો હોય છે કે સરકાર તરફથી એની હરાજી થાય છે એમ એકવાર કોઈની પાસેથી સાંભળેલું. મધમાખોનું મધ લૂંટનાર માનવ પ્રાણી પક્ષીઓનો સંગ્રહ પણ લૂંટે એમાં નવાઈ શી? જે સંગ્રહ કરે તે લૂંટાય એવી સૃષ્ટિની જ વ્યવસ્થા દેખાય છે. પરિગ્રહો ભયાયવ. ફરી પડળ ફેલાયું અને મને અંતર્મુખ થઈ વિચારમાં ડૂબી જવાની તક મળી. આવા ભવ્ય દેખાવોનું રહસ્ય શું? ભૂગોળવેત્તાઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓ ઝટ કહી દેશે કે અહીંનો પહાડ નિસ્કોટીના પથરાના પળનો બનેલો છે. ખીણમાંથી એક કરાડ તૂટી હશે તેથી આસપાસની માટી ધોવાઈ ગઈ છે. એકવાર ધોધ શરૂ થયો એટલે નીચલી જમીનને વધુ ને વધુ ઊંડી ખોદતો જાય છે અને જ્યાંથી ધોધ શરૂ થાય છે તે ખૂણાને ઘસતો જાય છે. ઉપરનું એ કપાળ જો સખત પથરાનું હોય તો ઊંચાઈ હજારો વર્ષ સુધી ટકે. ધોધથી સમુદ્ર બહુ દૂર નહીં હોવાથી નદીનો આગળનો ભાગ સાફ થઈ ગયો છે અને ધોધની ઊંચાઈ કાયમ નહીં રહી છે. આ તો ધોધનું જડ રહસ્ય થયું. કોઈ આધુનિક યાંત્રિકને પૂછશો તો તે કહેશે, એકલા ગેરસપ્પાના ધોધમાં એટલું પ્રચંડ સામર્થ્ય છે કે મૈસૂર અને કાનડા બંને જિલ્લાઓને જોઈએ એટલી શક્તિ એ પૂરી પાડી શકે. પછી તમે એમાંથી વીજળી લો, દરેક શહેર અને ગામડાને પ્રકાશિત કરો, કારખાના ચલાવો અને તમારા મુલકના કે બીજા મુલકના ગમે તેટલા માણસોને મજૂરી વગરના બનાવી દો. જે કંઈ કુદરત પાસેથી લાભ મળે તે પૃથ્વીના બધા જ બાળકો અંદર અંદર સમજીને વહેંચી લઈએ અને જીવનયાત્રાનો બોજો હળવો કરીએ. એવી બુદ્ધિ માણસોને સૂજે ત્યારની વાત જુદી છે, પણ આજે તો માણસના હાથમાં કોઈ પણ જાતની શક્તિ આવી ગઈ કે તરત એ બીજા માણસો ઉપર સરસાઈ ભોગવવાને જ મથે છે. પછી એ સરસાઈ મારીને મળતી હોય કે ગુલામ બનાવીને મળતી હોય કે અર્ધબેટે રાખીને મળતી હોય. મૈસૂર રાજ્ય સુધરેલું છે. મોટા મોટા એન્જિનિયરોએ દિવાનપદ શોભાવીને અહીંની સમૃદ્ધિ વધારવાના પ્રયત્નો કર્યા છે. આખી દુનિયાને જોઈતું ચંદનનું તેલ તો એકલું મૈસૂર રાજ્ય જ પૂરું પાડે છે એમ કહીએ તો એમાં જાજી અતિશયોક્તિ નથી. હિન્દુસ્તાનની મોટામાં મોટી સોનાની ખાણો મૈસૂરમાં જ છે. ભદ્રાવતીના લોખંડના કારખાનાની કીર્તિ વધતી જ જાય છે ને કૃષ્ણસાગર તળાવ માનવી પરાક્રમનો એક સુંદર નમૂનો છે. એ મૈસૂર રાજ્યને કેર સપ્પાનો ધોત વટાવી ખાવાની બુદ્ધિ નથી સૂજી એમ તો ન જ બને, પણ હજી એ અમલમાં નથી આવી એટલું જ. આટલી શક્તિનો ઉપયોગ શો કરવો એ સૂજ્યું નથી કે સરહદનો ઝઘડો આડે આવે છે કે ત્રીજું જ કારણ છે તે હું ભૂલી ગયો છું. પણ એટલું ખરું કે ઘેર સપ્પાની શોભા હજી એટલી ને એટલી જ પ્રાકૃતિક, ઉદાત અને અક્ષુણ્ણ રહી છે. ભગિની નિવેદિતાએ કરેલી પ્રખ્યાત તુલનાનું અહીં સ્મરણ થાય છે. કોઈ પણ સ્થાનની રમણીયતા હિન્દવાસીને આકર્ષે કે તરત એણે એનું ધાર્મિક રૂપાંતર કર્યું જ છે. હિન્દનું હૃદય કોઈ અદ્ભુત રમણીય કે ભવ્ય દૃશ્ય જુએ કે તરત એને થાય છે કે આ તો ગાય વાછરડાને બોલાવે તેમ પરમાત્મા જીવાત્માને બોલાવે છે. નાયગરાનો ધોધ જો હિન્દુસ્તાનમાં ગંગા મૈયાના પ્રવાહમાં હોત તો અહીંની જનતાએ એનું કેવું વાતાવરણ કરી મૂક્યું હોત. આમોદ પ્રમોદ અને ઉજાણીની ટોળીઓને બદલે અને રેલવેના મુસાફરોને બદલે ધોધની પૂજા કરવા માટે વાર્ષિક અથવા માસિક યાત્રાળુઓના ટોળે ટોળા ભેગા થતા. ભોગવિલાસના બધા સાધનો પૂરા પાડનાર હોટલને બદલે ધોધને કાંઠે અથવા ધોધની વચ્ચોવચ પણ ઉભરાતા હૈયાની ભક્તિ ઠાલવવા માટે મોટા મોટા મંદિરો હતો. સૃષ્ટિનું વૈભવ જોઈ ભપકાદાર અમન ચમન અને મોજ મજાને બદલે લોકોએ અહીં તપ કર્યું હોત અને આવડી પ્રચંડ શક્તિને માણસના ફાયદા માટે અને સુખ સગવડ માટે બંદીવાન કરવાનું સૂઝવાને બદલે કુદરત સાથેનું ઐક્ય અનુભવતી મસ્તીમાં ભૈરવ જાપ ખાઈ પાણીના પ્રવાહમાં પોતાનો જીવન પ્રવાહ ભેળવી દેવાનું જ સૂજત. સ્વભાવ ભિન્નતામાં કંઈ બાકી રહે છે? પણ શું કુદરતની ભવ્યતા જોઈ એમાં પોતાનો દેહ છોડી દેવો એમાં આધ્યાત્મિકતા છે? ના, દેહના બંધનો તૂટી જાય ગમે તે ભોગે જે વિશેષ એ જાતની પામર જીવન આશા માણસ છોડી દે એમાં આધ્યાત્મિક પ્રગતિ છે એ વિશે શંકા નથી. પણ એ સ્થાયી વૃત્તિ હોવી જોઈએ. ક્ષણિક ઉન્માદનો કાંઈ જ અર્થ નથી. ફના થવાની ઈચ્છા એ દરેક માણસમાં કોક વખત આવે જ છે. ઈશ્કની એ એક વિકૃતિ છે. એમાં અમુક આધ્યાત્મિક તત્વોની ઝાંખી જોઈ એના પર ફિદા થવું એ મનુષ્ય જીવનની મહત્તાને શોભતું નથી. બુદ્ધ ભગવાને પોતાની અચૂક નજરે એને વિભવ તૃષ્ણાનું નામ આપી ધિક્કારી કાઢી છે. વિભવ એટલે નાશ. ભગવાન મનુએ પણ એ જ વસ્તુ સ્પષ્ટ શબ્દોમાં કહી છે. નાભી નંદેત મરણમ, નાભી નંદેત જીવિતમ. ઘેર સપ્પાના જોગ જેવો રોમહર્ષણ દૃશ્ય આગળ યંત્રનો, શક્તિના હોર્સ પાવરનો, વીજળીના પ્રકાશનો અને કારખાનાઓનો વિચાર કરવો એ આત્માને ભૂલી જઈ બાહ્ય વૈભવનું ધ્યાન કરવા બરાબર છે એ વિશે શંકા નથી. પણ આસપાસનો મૂલક દુષ્કાળથી પીડાતો હોય, લોકો અનેક રોગોના ભોગ થઈ પડ્યા હોય અને પ્રજાનું એક દુઃખ દૂર કરવાનો ઉપાય આ ધોધના પાણી બીજી રીતે વાપરવાથી જ થતો હોય તો તે વખતે આપણો કેવો આગ્રહ હોય? સૃષ્ટિ સૌંદર્યના રસિયા એવા આપણા ચિત્તના આહલાદક સાધનને, ધોધને એમને એમ રાખીએ કે આપદગ્રસ્ત એવા આપણા ભાઈઓને દુઃખમુક્ત કરવા માટે એનો ભોગ આપીએ. અનાજ પૂરતું મળતું ન હોય એવી વખતે એને ઠેકાણે એ અનાજની ખેતી છોડીને ગુલાબની ખેતી કરીએ તો એથી આપણો હૃદય વિકાસ થશે ખરો? ગુલાબમાં કાવ્ય છે. અનાજમાં કારુણ્ય છે. બેમાંથી કયું પસંદ કરીએ? ઇંગ્લેન્ડમાં પ્રાચીન રાજાએ અનેક ગામડાઓ ઉજ્જળ કરી મૃગયા માટે એનું મહાન ઉપવન તૈયાર કર્યું. રાજા મર્દાની રમતનો રસિયો હતો એ વિશે શંકા નથી, પણ સવાલ એ છે કે એને પ્રજાસેવક ગણાય કે નહીં. કળા સામે સેવાનો સવાલ આવીને ઊભો રહે. કાવ્યની કે કારુણ્યની કઈ વૃત્તિ પોષવી એ નક્કી કરવાનું હોય ત્યારે નિર્ણય કઈ કસોટી પર કસીને આવવો? રોમ બળતું હોય અને નીરો ફિડલ વગાડવા બેસે અને મિથિલા બળતી હોય ને જનક રાજા આધ્યાત્મિક ચર્ચા કરતા હોય, એમાં ફરક છે. પ્રજાસેવામાં જેટલું થઈ શકે એટલું બધું કર્યા પછી નાહકની ચિંતામાં હૈયું બાળવા કરતા હૈયામાં અંતર્યામીનું સ્મરણ દૃઢ કરવાનો પ્રયત્ન આર્યવૃત્તિને સૂચવે છે. મુઠ્ઠીભર લોકોના વિલાસ કે ઐશ્વર્ય માટે કુદરતની શક્તિનો ઉપયોગ કરવો અને પ્રાકૃતિક સૌંદર્યનો નાશ કરવો એ અધર્મ છે. પણ પ્રાણીઓના આરતીનાશનથી થતો હૃદયવિકાસ છોડી પ્રકૃતિના વિભૂતિ દર્શનમાંથી તે શોધવાની ઈચ્છા રાખવી એ ઇષ્ટ છે કે કેમ એ વિચારવા જેવું છે. પેલા રિસાયેલા ભાઈ પોતાના કલ્પેલા અપમાનની બળતરામાં સામેના દૃશ્યને ભૂલી ગયા હતા, અને હું મારા તાત્વિક કલ્પના વિહારમાં શૂન્ય નજરે સામે જોતો હતો. બંને અભાગ્યા હતા, કેમ કે કલ્પના કે બળતરા ચલાવવાને માટે પાછળથી ગમે તેટલો વખત મળત. ધુમ્મસનું પડળ ફરી ઘેરાયું. હવે કઈ ધોધ ફરી દેખાવાનો હતો? રાજાજીએ કહ્યું, ઉનાળામાં જ્યારે ધોધ પડે છે ત્યારે પાણીના તુષાર ઉપર જાત જાતના ઇન્દ્રધનુષ દેખાય છે. તે વખતની શોભા સાવ જુદી જ હોય છે, અને ચાંદની રાત્રિમાં પણ કંઈ ધનુષ્ય નથી નીકળતા એમ નથી. મૈસૂરનો સર્વસંગ્રહ એટલે કે ગેઝેટિયર લખે છે કે ઘાસના મોટા મોટા ભારા સળગાવી ધોધમાં છોડી દેવાથી અંધારી રાત્રિએ આખી ખીણ સળગી ઉઠી હોય એમ દેખાય છે. કેટલાક લોકોએ રાત્રે આતશબાજીના અનેક બાણ છોડીને પણ અહીં અદ્ભુત આનંદ મેળવ્યો છે. ઉત્પાત્યાઓ માનવી શું શું ન કરે, મને તો એવું કશું ન ગમે. આવે ઠેકાણે કુદરત જે ખોરાક પીરસે તેની સ્વાભાવિક રૂચિ અનુભવવામાં જ ખરી રસિકતા છે. માનવી મસાલા ઉમેરવાથી સ્વાદ અને પાચન શક્તિ બંને બગડી જાય છે. હવે અમે બંગલાની અંદર પહોંચ્યા. સાથે ખાવાનું આણ્યું હતું તે ઉદરસ્થ કર્યું. અહીંનું પાણી તો પીવાય નહીં, તુરત મેલેરિયા તાવ લાગુ પડે. ઘણા ખરાઓએ તો ગરમ ગરમ કોફી પીને જ તરસ છીપાવી. મેં તો તે દિવસે ચાતકની પેઠે વરસાદના થોડાક ટીપા મેળવીને જ સંતોષ માન્યો. ધોધનું ફરી એકવાર દર્શન કરી અમે પાછા ફર્યા. હવે તો બધી રીતે સ્પષ્ટ થયું કે ધોધ ત્રણ નથી પણ ચાર છે. ડાબી બાજુનો પહેલો મોટો ધોધ તે રાજા, એની પડખેની ખીણમાં આક્રોશ કરતો અને એને આવીને મળનાર રોઅરર તે મારો રુદ્ર, માથા પર ફુવારાની ધોળી જટા ફૂલેલી બતાવનાર તે રોકેટ, તેને હવે વીરભદ્ર કહ્યા વગર છૂટકો નહોતો, અને છેલ્લે આવતા બાજુના ધોધનું તનવંગી પાર્વતી એ જ નામ મેં કાયમ કર્યું. અંગ્રેજોએ રુદ્રને રોઅરર નામ આપ્યું છે, વીરભદ્રને રોકેટ અને પાર્વતીનું નામ લેડી પાડ્યું છે. હવે અમે પાછા ચાલ્યા. પગે જડો બાજવાની બીક હતી. અહીંના લોકોએ અમને બધાને ચેતવણી તો આપી જ હતી કે ચેતીને ચાલજો, જડો ચોંટશે તો ખબર ન પડે અને લોહી ચૂસાશે. મેં કહ્યું, તેની ચિંતા નહીં કરતા, અંગ્રેજોને ઓળખતા થયા છીએ તો જડોથી નહીં ચેતીએ. છતાં લગભગ એકે એકના પગે એક એક જડો તો ચોંટી જ ગઈ. મારા શરીરમાંનું લોહીનું જાજુ આકર્ષણ નહીં હોવાથી કે મારું લોહી કડવું હોવાથી કે કાક દૃષ્ટિથી હું જોઈને જોઈને ચાલતો હતો, તેથી કોણ જાણે હું તો બચી ગયો હતો. અમે થોડાક આગળ ચાલ્યા પણ મણિબેનથી રહેવાયું નહીં. જરા રહો, ફરી એકવાર બની શકે તો આ બાજુથી ધોધના દર્શન કરી આવું. પણ ધુમ્મસ ઉગડે જ નહીં તો? ન ઉગડે તો કંઈ નહીં, પાછા આવીશું, પણ એકવાર જોવા તો દો. પાછા આવતા રસ્તાનો એક ફાંટો ફંટાયો હતો. એ રસ્તે જઈને કેટલાકોએ પાર્વતીનું નજીકથી દર્શન કર્યું અને ત્યાં જમીન લપસણી હોવાથી પાર્વતીને વંદે માતરમ કહી સાષ્ટાંગ પ્રણિપાત પણ કર્યો. જતા જે રસ્તે અજ્ઞાત અને અનનુભૂત દશાનું કાવ્ય અનુભવ્યું હતું, તે જ રસ્તે પાછા વળતા સંસ્મરણોનું સ્મૃતિકાવ્ય અમે અનુભવવા લાગ્યા. જોકે એને એ દૃશ્યો ઉલટી દિશાથી જોવામાં નવીનતા ઓછી નહોતી. જે ઝાડ વિશે જતા અમે વાતો કરી હતી એ જ ઝાડ પાછા આવતા ધ્યાન ખેંચે જ. એટલે એ ઓળખીતા ભાઈઓને કેમ છો કરીને કુશળ પૂછ્યા વગર તો આગળ શી રીતે જવાય? અને ઝાડ ઝાડ વચ્ચે પ્રેમનો પુલ બાંધનાર વેલાઓ, એમની નમ્રતાને નમન કર્યા વગર આગળ જાય તે અરસિક. અમે ધીમે ધીમે નદીના કાંઠા સુધી આવી પહોંચ્યા. હવે એને એ જ શાંત પ્રવાહ ઉપર થઈને પાછા જવું હતું. ધુમ્મસના વાદળા વિખેરાયા હતા. નદીના શાંત પાણી ધીમે ધીમે ધોધ તરફ જતા જોઈ મારા મનમાં બલિદાન માટે જતા ઘેટાના ઝુંડનું ચિત્ર ખડું થયું. મેં એ પાણીને કહ્યું કે આવડું મોટું અધપતન તમારા ભાગ્યમાં લખાયેલું છે એનો ખ્યાલ સરખો તમને નથી, તેથી જ આટલા સ્વસ્થ ચિત્તે તમે આગળ વધો છો. અથવા નહીં, હું જ ભૂલું છું, તમે જીવનધર્મી છો, તમને વિનાશનો ભોગ છો. પ્રાયઃ કંદુક પાતેન પતત્યાર્ય પતન્નપી, જેટલી ઊંચાઈથી પડશો તેટલા જ ઊંચા ઉછળશો. તમારી દયા ખાનાર હું કોણ? શરાવતીના પવિત્ર પાણીનો સ્પર્શ કરવા મેં મારો હાથ લંબાવ્યો. ત્યાં પાણી ખડખડ હસીને બોલ્યા, નહીં કલ્યાણકૃત, કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. હોડી આ કાંઠે આવી ગઈ અને અમને સૂઝ્યું કે મોટર આ બાજુ જરા નીચે દોડાવીએ તો એ જ દોધની ફરી જમણી જાત્રા પણ થશે. અમે જઈ આવ્યા હતા એ બાજુને મૈસૂર બાજુ કહે છે અને જમણી બાજુએ જવા ઉપડ્યા એ મુંબઈ બાજુ તરીકે ઓળખાય છે, કેમ કે જોગ એ બે રાજ્યની સરહદ ઉપર છે. અહીં તો અમે સાવ નજીક આવી ગયા. મોટા મોટા ખડક વચ્ચે થઈને હું દોડવા લાગ્યો. બે વર્ષના માંદા તરીકે મારી ખ્યાતિ ઠીક ઠીક ફેલાયેલી હતી એટલે મને દોડતો જોઈ રાજાજીને આશ્ચર્ય થયું. કોકે કહ્યું, એ તો મહારાષ્ટ્રના માવડા છે અને હિમાલયના યાત્રી પણ ખરા જ. માછલાને પાણી તેમ આ મરાઠાઓને ડુંગર. મારે ક્યાં આ વચનો સાંભળવા થોભવું હતું. હું તો દોડતો દોડતો રાજા ધોધને પડખે પેલી પ્રખ્યાત કરાડ છે ત્યાં જઈ પહોંચ્યો. અહીં ઊભા ઊભા નીચે જ જોવાય જ નહીં, ચક્કર આવીને માણસ પડી જ જાય. કાનમાં ચારે ધોધના અવાજ એટલા ભરાઈ ગયા હતા કે બીજું કંઈ સાંભળવા જેટલી એમાં જગ્યા રહી નહોતી. જેમ ધોધના પાણી ઉપરથી નીચે ખીણમાં પડી ફરી ઊંચે ઉછળતા હતા તેમ કાનમાંથી અવાજ પણ પાછા ઉછળતા હોવા જોઈએ. મારું પ્રથમ ધ્યાન ખેંચ્યું રાજાના ગંડ સ્થળ પરથી લટકતા મોતીના હારે અને જળ પ્રલયમાંથી લોકોને બચાવવા જેમ વીર તારાઓ ભૂસકો મારે તેમ આ બાજુના ધોધમાં થઈને યુક્તિથી પસાર થનાર પક્ષીઓએ. શું આ પક્ષીઓને આ ધોધની ભીષણ ભવ્યતાનો ખ્યાલ જ નથી આવતો કે ઈશ્વરે એમના હૈયામાં એટલી હિંમત પ્રેરી છે? મને લાગે છે કે આગંતુક પક્ષીઓ તો આટલી હિંમત નહીં કરે. આ જોગવાસીઓ અહીં જ જન્મેલા, ધોધના પડદની સુરક્ષિતતામાં ઉછરેલા સિંહના બચ્ચા સિંહણથી ન ડરે. સાગરના માછલા મોજાઓમાં માણે તેવી જ રીતે આ જોગના બાળકો જોગ સાથે રમતા હશે. રાજા ધોધ મૈસૂર બાજુએ દૂરથી જોયો હતો ત્યારે એની અસર જુદી થતી હતી. અહીં તો જાણે હાથીના ગંડ સ્થળ ઉપર જ સૂતા હોઈએ એટલા નજીક અમે હતા. ઉપરના પાણી ધોધ તરફ એવા તો ખેંચાતા હતા કે જાણે કોઈ મહાપ્રજા જાણે અજાણે મને કમને મહાન ક્રાંતિ તરફ ધસતી હોય. મહાપ્રજા જ્યારે સામાજિક અને રાજકીય સુધારાઓના વેગમાં તણાય છે ત્યારે આગળ શું આવવાનું છે એનો એને ખ્યાલ નથી હોતો, અને ખ્યાલ હોય તોય આપણી બાબતમાં એ સાચું નહીં ઠરે આપણે જેમ તેમ બચી જઈશું એવી આંધળી આશા રાખે છે. દરમિયાન સુધારાનો કેફ વધતો જ જાય છે. અંતે જહાલ લોકો સંયમ સૂચવે છે, જ્યારે મોડરેટ લોકો આંધળા થઈ બેજવાબદાર લોકો જોડે ભળી જાય છે અને પછી ઈચ્છે તોય પાછા ફરી શકતા નથી. અથવા પોતે પાછા ફરે તોય શું? ધનુષ્યમાંથી છૂટેલું બાણ કોઈ કાળે પાછું ખેંચાયું છે? જે અટળ ન હોય તે ક્રાંતિ શાની? ધોધના પાણી નીચે ક્યાં પહોંચે છે એ જોવું કે જાણવું અશક્ય હતું, કેમ કે ઉછળતા પાણીના મોટા મોટા વાદળા ધોધના પગને વીંટળાઈ વળ્યા હતા. શું એ પાણીનો ગાંડો ઉત્સવ? જાણે મહાદેવ સંહારકારી તાંડવ નૃત્ય જ નાચી રહ્યા છે અને સામેનો રુદ્ર એને તાલ દે છે. પણ રોમાંચકારી શોભાનો પરમ ઉત્કર્ષ તો પેલો વીરભદ્ર જ બતાવે છે. તમને લાગે જ નહીં કે અહીં પાણી પડે છે, પાણી ઉડે છે. મોટી મોટી તોપોમાંથી ઘોડાને જોરે કોરા લોટના ફુવારા ઉડતા હોય એવો એ દેખાવ હતો. એ દેખાવનું વર્ણન શબ્દમાં આવી જ ન શકે, કેમ કે શબ્દો શાંતિ અને વ્યવસ્થા વચ્ચે ઉછરેલા હોય છે. અમે પડ્યા પડ્યા અહીંથી આ દ્રશ્ય ધરાઈને જોયું, અથવા સાચું કહીએ તો ગમે તેટલા પડ્યા હોઈએ તોય ધરાવવું અશક્ય છે એની ખાતરી થાય ત્યાં સુધી જોયું. અમે ઊઠીને પાછા ફર્યા. પાછા ફરવું સહેલું નહોતું, એકાદ જણ ઉઠે જ નહીં, એને ખેંચી લાવવા બીજો જાય એ પોતે જ નયનોત્સવમાં ચોંટી જાય. પહેલો પસ્તાય અને ઉઠે તોય બોલાવવા પાછો ગયેલો ઉઠે નહીં. અને જ્યાં બંને માંડ સંયમ કરી પાછા ફરે ત્યાં બંને ઉપર ચીડાઈને વઢવા આવેલા ત્રીજા ભાઈ એક ઘડીક માટે આંખને તૃપ્ત કરવા માટે ત્યાં ઊભા રહે અને પેલા બે જણના સંયમને જરાક મોડો કરે. બે જણના મનમાં થાય આટલા ચીડાયેલા સમાજ નિયંતા ભાઈ જેટલી છૂટ લે છે તેટલી આપણે લઈએ તો એમાં કશું ખોટું નથી. આપણે ક્યાં એમના કરતા વધારે સંયમી હોવાનો દાવો કરીએ છીએ? મને થયું કે એ પેલા ખડક ઉપર પહોંચું તો રાજાના પાણીમાં પગ બોડી શકું, પણ નદીના પાણી સહેજ વધતા હતા અને એમાં એ ખડક નાનો સરખો બેટ થયો હતો એટલે રાજાજીએ મને વાર્યો. મને પણ થયું કે એમનું નહીં માનું તો બેવડી ઉદ્ધતા એ થાય, રાજાજીની આજ્ઞા કેમ ઉથાપાય અને રાજાને માથે પગ કેમ મુકાય? અમે પાછા વળ્યા. ભક્તિ, વિસ્મય, માનવી જીવનની ક્ષણભંગુરતા, દૃશ્યની ભવ્યતા, આ ક્ષણની ધન્યતા, એમ કેટલી વૃત્તિના વાદળા હૈયામાં ભરાયા હતા અને ત્યાંથી પેલા વીરભદ્રની પેઠે માથામાં પોતાના બાણ છોડતા હતા. વિચારની આતશબાજી અદ્ભુત હોય છે. હૃદયમાંથી બાણ છૂટે છે અને સોંસરું માથા સુધી પહોંચી ત્યાં ફૂટે ત્યારે સ્વસ્થ શરીર કેવું અસ્વસ્થ થઈ જાય છે એનો જેણે અનુભવ કર્યો હોય તે જ એનો ચમત્કાર જાણે. આ ઠેકાણે મંદિર કેમ નથી? આપણા લોકોના મંદિરો એટલે જન્મભૂમિના કાવ્યમય સ્થાનો. પહાડનું અમુક શિખર ઉત્તુંગ છે, ત્યાં કોઈ ઋષિ ધ્યાન ધરવા જઈ બેઠા જ છે અને ભક્તોએ ત્યાં એક મંદિર બાંધ્યું જ છે. પછી પૂના પાસેની પર્વતી હોય, ચંપાનગરી પાસેનું પાવાગઢ હોય, જૂનાગઢ પાસેનું ગિરનાર હોય કે હિમાલય પાસેનું કૈલાસ શિખર હોય, દક્ષિણ તરફ દોડનારી નદી અમુક ઠેકાણે ઉત્તરવાહિની થઈ છે, ચાલો ત્યાં ગોઠવો એક તીર્થ. કરોડો લોકો આવે અને પાવન થઈ જાય. મોટી મોટી બે નદીઓ એકબીજાને મળે છે તો એ પ્રયાગ ઉપર આપણા સંતોએ ત્રીજી પોતાની સરસ્વતી વહેડાવી જ છે ને. બધી યાત્રાઓ પૂરી થઈ અને સમુદ્ર સુધી પહોંચ્યા, ત્યાં ભક્તોએ જગન્નાથને અથવા સેતુબંધ મહાદેવને બેસાડ્યા જ છે. જ્યાં જમીનનો અંત દેખાયો ત્યાં કાં તો કન્યાકુમારી હોય અથવા દેવેન્દ્ર હોય. લાંબા લાંબા રણમાં એકાદ સરોવર દેખાય તો એ નારાયણનું જ સરોવર છે, એની પૂજા થવી જ જોઈએ. અને ક્ષીર ભવાની, આપણા સંત કવિઓએ તીર્થસ્થળો ક્યાં ક્યાં કલ્પ્યા છે એ શોધવા જઈએ તો હિન્દુસ્તાનની આખી ભૂગોળ પૂરી કરવી પડશે. મુસલમાન સંતોએ અને રોમન કેથલિક પાદરીઓએ પણ આપણા દેશમાં એવી જ રીતે અદ્ભુત કાવ્યમય સ્થાનો પસંદ કર્યા છે અને ત્યાં પૂજા પ્રાર્થનાની સગવડ કરી છે. ત્યારે આ ધોધ પાસે મંદિર કેમ નથી? શું જીવન રાશિનો આવડો મોટો અધઃપાત જોઈ મુનિઓ ખિન્ન થયા હશે? ભૈરવ ઘાટીની માફક અહીં દેહ છોડી દેવાનો કેફ પેદા થશે એ ખ્યાલથી લોકસંગ્રહકાર મુનિઓએ લોકયાત્રા માટે આ સ્થાન નાપસંદ કર્યું હશે? અથવા મગજને ભરી દેનાર અખંડ અને ભીષણ ગર્જના ધ્યાનને માટે અનુકૂળ નથી એમ સમજીને ઉપાસકો અહીંથી વિમુખ થયા હશે? અથવા આ ધોધ પોતે જ અભય બ્રહ્મની મૂર્તિ છે, એની પડખે ધ્યાન ખેંચે એવી કઈ મૂર્તિ ઊભી કરવી એ મૂંઝવણમાં તેઓ નિવૃત્ત થયા હશે? કોણ કહી શકે? આપણા પૂર્વજોએ અહીં મંદિર ન બાંધ્યું એનું મને જરાય દુઃખ નથી, પણ એમણે આ સ્થાન જોઈ સુજેલા ભાવોનું એકાદ તાંડવ સ્તોત્ર તો જરૂર લખવું જોઈતું હતું. પાર્થિવ મૂર્તિ જ્યાં કામ ન આવે ત્યાં વાંગ્મયી મૂર્તિ જરૂર ઉદ્દીપક થઈ શકે છે. આ બધી શોભા અમને ધોધને માથેથી જોતા હતા. હોન્નાવર તરફથી આવનાર લોકો ઉત્તર કાનડા જિલ્લાના મહાકાંતારમાં થઈને જ્યારે આવે છે ત્યારે એમને નીચેથી આ ધોધનું આપાદ મસ્તક દર્શન થતું હશે. કહ્યું સારું, એ અનુભવ્યા વગર કોણ કહી શકે? અને અનુભવ્યા પછી શું? કુદરતની જુદી જુદી વિભૂતિઓમાં કોઈ કાળે સરખામણી થઈ છે? હિમાલયની ભવ્યતા, સાગરની ગંભીરતા, રણની ભીષણતા અને આકાશની નમ્ર અનંતતા વચ્ચે કોણ સરખામણી કે પસંદગી કરી શકે? એટલે એકવાર હોન્નાવરને રસ્તે જોગને દર્શને આવવું જ જોઈએ. દરિયાઈ કાફલાનો અનુભવ લઈને કુશળ થયેલા કેટલાક લશ્કરી અમલદારો ધોધનું માપ લેવા આવ્યા હતા અને પારણામાં લટકતા ધોધ પાછળ પહોંચી ગયા હતા. તેમને કેવો અનુભવ થયો હશે? જોગિયા પક્ષીઓએ એમનું કેવું સ્વાગત કર્યું હશે? ધોધના પડદામાંથી અંદર ફેલાતો બહારનો પ્રકાશ એમને કેવો દેખાયો હશે? અને અંધારી રાત્રિએ ધોધ પાછળ જો ઘાસ સળગાવીને મોટો પ્રકાશ કર્યો હોય તો આખી ખીણમાં કેવી ગંધર્વ નગરી પેદા થાય એની કલ્પના કોઈને આવી છે? જ્યારે અહીં વીજળીનું કારખાનું થશે ત્યારે કેટલાક કલ્પનાશૂરો જરૂર આ ધોધ પાછળ વીજળીની પત્તીઓની હાર ગોઠવવાના અને દુનિયાએ ન જોયેલી એવી ઇન્દ્રજાળ પાથરવાના. તે વખતે આખી ખીણ એક મહાન રંગભૂમિ થશે અને ચારેય ખંડના ભૂદેવો એ જોવા અવતરશે. પણ તે વખતે કોઈને ઈશ્વરનું સ્મરણ થશે ખરું? માણસે પોતાની બુદ્ધિશક્તિ ઈશ્વરને ઓળખવાને માટે વાપરવાને બદલે ઈશ્વરને ભૂલી જવાની યુક્તિઓ અને પદ્ધતિઓ શોધવામાં જ વાપરી લાગે છે. વખતે એમ પણ હોય કે બુદ્ધિ બધી રીતે હાર્યા પછી જ ઈશ્વરને વધારે સારી રીતે સમજી શકશે. દરેક વસ્તુનો અંત આવે છે, એટલે અમારી આ જોગયાત્રાનો પણ અંત આવ્યો. અત્યંત પવિત્ર અને મીઠા સ્મરણો સાથે અમે પાછા ફર્યા, પણ ફરી એકવાર અહીં આવવાની વાસના તો રહી જ ગઈ. એટલે પુનરાગમન નાય છ એવા શાસ્ત્રોક્ત શબ્દોથી જ અમે ભારત વૈભવની આ અસાધારણ વિભૂતિની વિદાય લઈ શક્યા.